તારીખ 16/12/1997 શ્રી સમયસર ગાથા 7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 279
કાકાનો અર્થ છે જાણીને એટલે મોક્ષ માર્ગમાં સ્થિત છે, ધર્મ પ્રાપ્ત છે, તેને ચારિત્ર દર્શન અને જ્ઞાન એ ત્રણ ભાવ સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક દર્શન વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી જ્ઞાની, અને દર્શન પણ નથી જ્ઞાની, તો જ્ઞાયક શુદ્ધ છે. શું કહેવું છે? વ્યવહાર અને નિશ્ચયના અનેક પંક્તિ, અનેક પંક્તિ છે. નીચેથી લઈએ તો જીવને સંયોગ વાળો કહેવો તે વ્યવહાર છે. ખરેખર કોઈ સંયોગો જીવને નથી. જીવને કર્મ વાળો કહેવો, કર્મથી બંધાયેલો કહેવો તે વ્યવહાર છે. મૂળ સ્વરૂપમાં જળ ચેતન ભિન્ન હોવાથી કઈ સંબંધ નથી. જીવને રાગ વાળો કહેવો તે વ્યવહાર છે, કેમ કે મૂળ સ્વરૂપે આત્માને રાગ સ્વભાવમાં નથી. એવી જ રીતે આત્માને પર્યાય વાળો કહેવો એ પણ વ્યવહાર છે, કેમ કે વસ્તુ એક છે, એક વસ્તુ હોવા છતાં એમાં અવસ્થા ભેદથી ઉપચાર કર્યો. એવી જ રીતે આત્માને જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણ ભેદોથી કહેવો તે વ્યવહાર છે, કેમ કે નિશ્ચયથી સ્વરૂપ અભેદ છે. એટલે અહીંયા અભેદ શુદ્ધ નાયક તે નિશ્ચય છે, અને જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદ તે વ્યવહાર છે. આ સદભૂત અનુપચરિત વ્યવહાર નહીં નો વિષય છે, ગુણભેદ છે. સદભૂત એટલે એમાં છે, અનુપચરિત વ્યવહાર છે. ઉપચરિત વ્યવહાર નથી, પણ અનુપચરિત વ્યવહાર છે. પર્યાયનો ભેદ ઉપચરિત વ્યવહાર છે, ગુણનો ભેદ અનુપચરિત વ્યવહાર છે. દૂરનો વ્યવહાર અને નજીકનો વ્યવહાર છે, કેમ કે પર્યાયનો નાશ થાય છે, ગુણનો નાશ થતો નથી. ટીકા એટલે એમ કેમ લીધું કે જ્ઞાનીને જ્ઞાન દર્શન ચારિત્ર નથી? એવું કહેવા પાછળ પરમાર્થ શું છે જે વિચારવા જેવી વાત છે, તો એટલી જ છે કે આત્માને જ્ઞાનીને પણ જ્ઞાન દર્શન ચારિત્ર નથી, એમ કહેવા પાછળ પરમાર્થ શું છે? તો કે જ્ઞાની પોતાના જ્ઞાયક સ્વરૂપને અભેદ ભાવે અનુભવે છે, ભેદ ભાવે અનુભવ નથી. ભેદ ભાવે વિકલ્પ છે, ભેદ ભાવે અનુભવ નથી. માટે એટલા રાગનો પણ નાશ કરવાનો છે. સદમસ્ત જીવને ભેદ નું લક્ષ, ભેદ નું અવલંબન રાગની ઉત્પત્તિ નું નિમિત્ત છે, એટલે એનો નિષેધ કર્યો. વિતરાગ થવા અર્થે, કેમ કે પ્રયોજન, પરમાર્થિક પ્રયોજન તો વિતરાગ થવાનો છે. એમાં રાગની ઉત્પત્તિનું કોઈ કારણ બનતું હોય તો એનો એનો અભાવ, એનો નિષેધ કરવામાં આવે છે. એક દ્રષ્ટાંત લઈએ. બહુ મોંઘો દાગીનો કોઈ હીરાનો હાર લઈએ, લેતી વખતે તપાસવું પડે કઈ સાઈઝ ના હીરા છે, કેટલી કિંમત ના હીરા છે, સોનું કેટલું હશે, ઘડામણ કેટલું, એની શોભા કેટલી, ડિઝાઇન કેવી, વગેરે વગેરે જેટલા એના પડખા હોય. પહેરતી વખતે એવો કોઈ વચ્ચે ગુણનો કે પર્યાયનો વિભેદ વિકલ્પ પહેરીને નીકળતી વખતે જો વચ્ચે આવે તો પહેરવાનો આનંદ છે એમાં વિક્ષેપ પડે. કેમ કે આનંદ અભેદ ભાવે જ ભોગવાય છે, ભેદ ભાવે આનંદ ની ભોગવટો નથી થતો. એટલે જે એના ભેદોનું પહેલા જ્ઞાન થયું હતું એ જ્ઞાન અભેદ અનુભવમાં સમાઈ જાય છે. અને એવા ભેદ જ્ઞાન યથાર્થ ભેદ વાળા જ્ઞાન નો ટોટલ એવો આવે છે કે અભેદ આનંદ માં પરિણમી જાય. એટલે ભેદ વિકલ્પ કાળે ભલે રસ લે, આત્મરસ ઘૂંટે, પણ આનંદ રસ નો અનુભવ લેતી વખતે ભેદ વિકલ્પ નો અભાવ છે, એનો નિષેધ એટલા માટે કર્યો છે. ટીકામાં તો બહુ જોરદાર ભાષા લીધી છે કે આ જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્ત થી અશુદ્ધ પણ તો દૂર રહો, એની તો ચર્ચા જ નહીં કરતા અહીંયા. કેમ કે તો અસદભૂત ઉપચરિત વ્યવહાર છે. કેમ કે અશુદ્ધપણું તો સદભૂત એટલે સ્વભાવમાં છે જ નહીં, અસદભૂત છે. છતાં એને રાગ વાળો આત્માને કેવો, અશુદ્ધિ વાળો કેવો, એ તો એક દૂરનો વ્યવહાર છે. એ તો એને દૂર રાખો, એની તો અહીંયા ચર્ચા જ નહીં કરતા. એ તો દૂર રહો, પણ એને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી. ખરેખર તો દર્શન જ્ઞાન ચારિત્ર ના ભેદો વિદ્યમાન નથી એમ આખું સ્પષ્ટ વચન છે. પણ અહીંયા જોર દેવા માટે દર્શન જ્ઞાન ચારિત્ર જ વિદ્યમાન નથી એમ કહી દીધો. દર્શન જ્ઞાન ચારિત્રાણી એવો ન વિદ્યંતે, એને છે જ નહીં, ભેદ છે એમ ન કીધું. એ છે કે દર્શન જ્ઞાન ચારિત્ર જ એને નથી, જોર દેવા માટે એ વાત કરે છે. ખરેખર તો અભેદમાં દર્શન જ્ઞાન ચારિત્ર ના ભેદો સમાયેલા છે અને એ ભેદો નો અહીંયા નિષેધ છે. તો પણ જોર થી વજન દેવા માટે એમ કે છે કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી, જાઓ. એવું જે અભેદ જ્ઞાન છે એ મેચ્યોર જ્ઞાન છે. જ્યાં સુધી ભેદ વિકલ્પ ઉઠાવવો પડે જ્ઞાન કરવા માટે ત્યાં સુધી જ્ઞાનની સ્થિતિ કેમ મેચ્યોર છે? મેચ્યોર નથી. મેચ્યોર એટલે પરિપક્વ જ્ઞાન. પરિપક્વ જ્ઞાનમાં ભેદ ન પડે, ભેદ પડે ત્યાં સુધી અપરિપક્વ જ્ઞાન છે. દ્રષ્ટાંત લઈએ કે આ સોનાની વસ્તુ છે એમ કહો તમે, એટલે એ સોનું નામ પડતા એની પીડા, શિકાશ, વજન અને બજાર ભાવ એનો વિકલ્પ ન કરવો પડે. સોનું કયો એટલે લોઢાવ નહીં અને સોનું, ચાંદી નહીં ને સોનું, સોનું એટલે સોનું. અભેદપણે બધું જ્ઞાન એમાં આવી જાય તે પરિપક્વ જ્ઞાન સોનાનું છે. એને એને તપાસવું પડે સોનું છે કે ચાંદી ઉપર સોનાનો ગિલેટ છે. એ તપાસવામાં જે જ્ઞાન જાય છે ત્યાં સુધી એ તપાસ નહીં ચાલે છે, નક્કી નથી થતું કે આ સોનું છે. ઓળખવામાં એમ જ છે, ઓળખીતા માણસનું નામ છે એ પૂરતું છે. આપણે સ્વાધ્યાયમાં ગુરુદેવ શબ્દ લઈએ એટલે ગુરુદેવના ગુણો યાદ ન કરવા પડે, ગુરુદેવનું વ્યક્તિત્વની વિશિષ્ટતાઓ યાદ ન કરવી પડે કે આમાં ઊંચા હતા, આવા ગોરા હતા, આમાં ફલાણું તો ફલાણું, કાંઈ નહીં. ગુરુદેવ કીધું એટલે આખું પિક્ચર હવે જ્ઞાનમાં આવી ગયું. પણ જે ન ઓળખતા હોય એને એમ કહેવું પડે કે અમારા ગુરુદેવ હતા ને, એમના જેવી કોઈની પર્સનાલિટી નહીં, ઊંચાઈ પણ એટલી, પડછન શરીર, અવાજ પણ પડછન, શરીરનો વર્ણ પણ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી પિંક કલર, પીળું ફીકું શરીર નહીં, પર્સનાલિટી એમ તો બહુ જ વિશિષ્ટ પડે. તો એને બધી વિશિષ્ટતાઓ જણાવવી પડે, કેમ કે સામાનું જ્ઞાન પરિપક્વ નથી, એમને ઓળખવા માટે પરિપક્વ નથી, માટે બધી વિશિષ્ટતાઓ બતાવવી પડે.
ગમે તેટલું જાણે તો પણ એની કલ્પના
છે, જોયા નથી,
કલ્પના
છે, એટલે એ પ્રેક્ટિકલ જ્ઞાન નથી. અને જોયા પછી એને સમજાવવો ન પડે એ પ્રેક્ટિકલ જ્ઞાન થઈ ગયું. આ થિયરિટિકલ જ્ઞાન અને પ્રેક્ટિકલ જ્ઞાનમાં બહુ મોટો ફેર છે. ચર્ચા ચાલી હતી આગ્રામાં, થિયરિટિકલ જ્ઞાન અને પ્રેક્ટિકલ જ્ઞાનમાં બહુ ફરક છે. કોઈ પણ અજાણી વ્યક્તિનો ગમે એટલો એનો ફોટો દેખાડીને વર્ણન કરો અને એક વાર એને પ્રત્યક્ષ જોવે એમાં ઘણો ફેર છે. એને કલ્પના કરવી પડે. અને પ્રત્યક્ષ જોવામાં જે રસ આવે એ ચિત્ર જોવામાં રસ. પાંચ
જણને અવાજ કર્યું ને તો પાંચની કલ્પના છે.
હા, પાછળ ચાલુ ને, એક્ટર લોકો નીકળે છે, નેતાઓ એક્ટરો, એના ફોટા તો બહુ જ જોવા મળે. ત્રણ કલાક નું રીલ હોય જોવા માટે ટોળમ ટોળા ઉભા થાય, મિત્રને હજાર વાર ચિત્રમાં પણ પિક્ચરમાં જોયો હોય, પ્રત્યક્ષ જોવામાં કેટલો બધો ફેર. હે, પ્રત્યક્ષ ઈ પ્રત્યક્ષ, પરોક્ષ ઈ પરોક્ષ. પ્રત્યક્ષનું સ્થાન કોઈ પણ પ્રકારની પરોક્ષતા લઈ શકે નહીં, એવું એ વ્યવહારુ જ્ઞાન છે.
સરખામણીનો પણ વિષય
નહીં, સરખામણીનો વિષય ન કરે, કેમ કે એનો ઓલ્ટરનેટિવ નથી, બીજો પર્યાય નથી એનો માટે. સાધના છે એ પ્રયોગાત્મક છે, સાધના એ પુસ્તકીય જ્ઞાન નથી. ભલે જ્ઞાન આરાધના હોય તો પણ એ પ્રયોગાત્મક જ્ઞાન છે, એ કોઈ પુસ્તકનું જ્ઞાન નથી. આગ્રામાં બહુ ચર્ચા ચાલી છે કે થિયરી વગર પ્રેક્ટિકલ કેવી રીતે થાય, ને થિયરી તો પેલા હોય જ નહીં, ને થિયરી થિયરી ઉપર કેવું વજન જાતે. સૌથી વધારે સારો દાખલો ક્રિકેટની મેચનો છે. ટીવી ઉપર 8-10 એંગલથી, કેમ કે 8-10 એંગલ ઉપર કેમેરા મૂક્યા હોય, રિપ્લે બતાવે, અને ત્યાં જોવા પ્રત્યક્ષ બેસે, એક જ એંગલથી એને જોવા મળે જ્યાં બેઠો હોય ત્યાંથી. બીજું સીન એને દેખાય જ નહીં, તોય તે અહીંથી પૈસા ખર્ચીને સાર જ્યાં જાય, ત્યાંનો ધંધો બગડે, કામ બગડે, આવા જવાનો ખર્ચ થાય, મુસાફરીની હાલાકીને જોખમ. પણ પ્રત્યક્ષ જોવામાં રસ એટલો પડે, ટિકિટ ખર્ચીને ત્યાં બે ટિકિટ વગર ટિકિટ એક ટીવી ઉપર જોયા કરે ને એના કરતાં સારું દેખાય. ત્યાં એક્શન રિપ્લે પણ જોવા ન મળે અને સ્લો એક્શન પણ જોવા ન મળે. અને એ વખતે મટકો મારી ગયો હોય તો એ સીન જ જાય એનો. બધા તાળી ઉપાડે ત્યારે એમ થાય મારે જોવાનું રહી ગયું, તો ત્યાં જાય પૈસા ખર્ચે. પ્રત્યક્ષ જ્ઞાન છે એ તો જે વ્યવહાર પ્રત્યક્ષ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ. વ્યવહાર પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ. આત્માનું જે જ્ઞાન છે, અનુભવ જ્ઞાન છે, એ નિશ્ચય પ્રત્યક્ષ છે, અતિન્દ્રિય પ્રત્યક્ષ છે. એની વાત જુદી છે, એની સરખામણી તો કઈ છે ક્યાંય થાય એવું નથી. માટે એને અનુપમ જ્ઞાન પણ કહેવામાં આવે છે. શું કહ્યું કે બંધની પર્યાય થી તો આત્માને ઓળખાવાની વાત એક બાજુ રાખો, કેમ કે આત્મા મૂળ સ્વરૂપે બંધની સાથે મેળ ખાય એવું એનું સ્વરૂપ નથી. પણ આત્માને જ્ઞાન દર્શન ચારિત્ર નથી એમ કહીને આત્માનું અભેદ અનુભવ જ્ઞાન કરાવવાનો હેતુ અહીંયા રહેલો છે. તો પછી ભેદ થી વાત શું કરવા કરી એનું કારણ આપે છે. કારણ કે અનંત ધર્મો વાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી, એક્સપર્ટ નથી, પરિપક્વ જ્ઞાન વાળો નથી, ઓળખતો નથી, એવા નિકટવર્તી શિષ્યજનને કેવા, એવા શિષ્યજનને એમ ન લીધું. અંતેવાસી જન છે, અંતેવાસી શબ્દ વાપરો છે. અંતેવાસી એટલે નજીકમાં જે વાસ કરે એને અંતેવાસી. સામ્રાજ્ય શબ્દ અંતેવાસી શબ્દ. ગુરુદેવ મોટા પુરુષ હતા, હજારો લાખો માણસો એમની પાસે આવે, પણ એમની સમીપમાં જે લોકો હોય, નજીક આવેલા લોકો હોય, એના માટે એવો શબ્દ વપરાય કે આ ગુરુદેવ ના અંતેવાસી છે, જરા ધ્યાન રાખજો. એટલે એનો આદર પણ બીજી રીતે લોકો કરે. ગુરુદેવ નો તો આદર કરે, પણ ગુરુદેવ ના અંતેવાસી હોય એનો પણ આદર કરે. પ્રતિનિધિ અંતેવાસી એટલે શું છે? એમની આજુબાજુ નજીક રહેનારા, એમની સેવા કરનારા, એમની સાર સંભાળ રાખનારા, એ તો નજીક હોય જ કરી શકે ને. એના માટે અંતેવાસી શબ્દ વપરાય છે. મૂળ શબ્દ સંસ્કૃતમાં છે. આત્મા જે અનંત ધર્મ વાળો પદાર્થ છે, અનંત ધર્મોનો ધારણ કરનારો એવો અભેદ એક ધર્મી પદાર્થ છે, એને એનું જ્ઞાન થવામાં જેને હજી નિષ્ણાત નથી, છતાં પણ એ નિકટવર્તી છે એટલે એનું જ્ઞાન થઈ શકે એવી યોગ્યતાને પ્રાપ્ત છે, એને અહીંયા નિકટવર્તી શિષ્ય કયો એટલે આગળ વધેલો કયો. આપણે સ્વાધ્યાયમાં એ વાત ઘણી વાર સ્પષ્ટ કરી છે કે આ સમયસર શાસ્ત્ર આગળ વધેલા મુમુક્ષુજન માટેનું શાસ્ત્ર છે. ક્યાં સુધી આગળ વધેલા? કે જે મુમુક્ષુની ભૂમિકામાં ઉત્કૃષ્ટ દશાએ પહોંચીને જ્ઞાન દશા પ્રાપ્ત કરવાની તૈયારીમાં હોય એને નિકટવર્તી અંતેવાસી શિષ્યજન કહેવામાં આવે છે. સમય સારા એના માટે છે, એનો પુરાવો આવ્યો. કોના માટે અમે લખ્યું છે એમ કે છે કે જે આત્માને ઓળખવા માટે નિષ્ણાત નથી, અનંત ધર્માત્મક આત્માને ઓળખવા માટે નિષ્ણાત નથી, પણ યોગ્ય છે, ઓળખી શકવા માટે લાયક છે, એવા નિકટવર્તી શિષ્યજનને, એવા આગળ વધેલા મુમુક્ષુ જીવને, ધર્મીને એટલે આત્માને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોનો, આચાર્યોએ ઉપદેશ કર્યો કે આત્માને જ્ઞાન છે, આત્માને દર્શન છે, આત્માને ચારિત્ર છે. છે, જ્ઞાન આવું હોય, દર્શન આવું હોય, ચારિત્ર આવું હોય. ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો એટલે મુખ્ય ધર્મ વડે ઉપદેશ કરતા આચાર્યોનો, જો કે ધર્મ ને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તો પણ નામથી ભેદ ઉપજાવીને વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે ને ચારિત્ર છે, એ જે ભેદ પાડવા તે વ્યવહાર છે. સોનું પીળું છે, સોનું ચકચકે એવું પીળું છે. કેવું? ચકચકે એવું પીળું છે. તો બે ધર્મ વાત લીધા, એક તો એ પીળું છે અને એક તો એ પ્રકાશે છે, એમાંથી લાઈટ નીકળે છે, ચકચકાટ થાય છે. શું બે ધર્મ છે એમાં કે ના? એ સિવાયના ઘણા ગુણો છે, પણ એના કોઈ ખાસ ગુણો દ્વારા એને ઓળખાવવામાં આવે છે. એમ કેટલાક ખાસ ધર્મો વાળા એ ગુણો અને ગુણવાન અભેદ છે. સોનાની પીલાશ અને સોનાનો ચળખાટ અભેદ છે, અભેદમાં ભેદ ઉપજાવ્યો માટે વ્યવહાર. વસ્તુતા એ અભેદ હોવા છતાં પણ એમાં ભેદ ઉપજાવ્યો માટે વ્યવહાર. કેમ કે એકલું પીળું નથી, એકલું પ્રકાશે છે એટલું નથી, બીજા પણ ઘણા ગુણો છે, છતાં કોઈ કેટલાક ગુણોનો ભેદ ઉપજાવવો અને તે ભેદ અભેદ સાથે અભેદ હોવા છતાં પણ ભેદ ઉપજાવવો, એનું નામ વ્યવહાર છે. અને અભેદ અનુભવમાં નિર્વિકલ્પ અનુભવમાં વિતરાગ દશાની ઉત્પત્તિ થાય છે, રાગની ઉત્પત્તિ બંધ થઈ જાય છે. આ હેતુ પરમાર્થિક હેતુ તો એ તો છે, રાગ નો નાશ કરવો છે, વિતરાગતાની પ્રાપ્તિ કરવી છે. સમજાવતી વખતે આવો વ્યવહાર, કારણ કે સમજાવવામાં શું છે, બે જીવ વચ્ચેનો વ્યવહાર છે, એક સમજનાર અને એક સમજાવનાર. વ્યવહાર કયો જ નહીં ત્યાં, એટલા માટે ત્યાં વ્યવહાર થાય ત્યાં ભેદ ઉપજાવવો જ પડે. અને અભેદ અનુભવ છે એમાં તો એક પોતે જ છે, અભેદ અનુભવમાં તો પોતે એકલો જ છે અનુભવ કરનારો. એટલે બે વચ્ચે વ્યવહાર તો બે વચ્ચે હોય, એકલા ને એકલા ને વ્યવહાર હોય. વ્યવહાર દૂરવર્તી પણ બતાવે છે, તમારું સંયુક્ત કુટુંબ હોય એમાં ભાઈના દીકરાના લગ્ન થતા હોય કે દીકરીના લગ્ન થતા હોય, કંકોત્રી ની અંદર બધા ભાઈઓના નામ લખ્યા છે આમંત્રણ નિમંત્રણ કરનારા, કે ભાઈ અમે લોકો આપને આમંત્રણ આપીએ છીએ એમ કરીને નીચે ચાર પાંચ નામ હોય. હવે જેને કંકોત્રી જાય એ ચાંદલો કરે, એ ચાંદલો ક્યાંય મોકલે ને, જેને કંકોત્રી પહોંચે એને. પણ જે કંકોત્રી લખનારા હોય, લિખિત નામે ફલાણા ફલાણા, એને ચાંદલો ભેટ નો આપવાનો અમે એને પરિણાવીએ છીએ, ખર્ચો જ અમારો છે, અમારે એમાં ભેટ છે ને દેવાની, ચાંદલો એનો કરવાનો, જે ખર્ચ થાય અમારે વેચી લેવાનો છે. સંયુક્ત કુટુંબ છે, ખર્ચો થશે એ બધા માંથી જશે, બધાના ભાગમાંથી એટલું ઓછું થશે, ને એને કઈ ચાંદલો કરવાનો ન હોય, એને તો પહેણાવી દેવાનો હોય. બાકી દૂર જે હોય એ ચાંદલો કરે, અમારે 11 રૂપિયા લખજો કે 101 રૂપિયા સ્વીકારજો. એ વ્યવહાર છે, દૂરવર્તી પણ બતાવે છે. મહેમાન સાથે વ્યવહાર હોય, ઘરવાળા સાથે સાથે જમવા બેસો, બે ચીજ સારી બનાવી અને આગ્રહ પણ કરવાનો હોય ત્યારે સમજવું કે દૂર છે. ઘરવાળાને જેમ જોઈએ એટલું ખાઈ લે, એમાં કોઈને આગ્રહ કરવો પડતો નથી. અને ઘરવાળા કોઈ દી એવી ફરિયાદ ન કરે કે મહેમાન આવે ત્યારે તમે લાપસી બનાવો, રોજ તો તમે સાદું ભોજન અમને ખવડાવો, અમારા કરતા મહેમાન વધી ગયા નથી, વધી ગયા એની જ નિશાની છે. આમાં કોઈ માંદા હાજા આવે ત્યારે ખબર અંતર પૂછવા જાય, ન જાય તો ખોટું લાગે, કેમ કે એટલું દૂરવર્તી પણ ઘરે માંદા હોય ને ન પૂછો તો એનું કઈ એને ખરાબ ન લાગે, કેમ કે એવી તો દવા દારૂ સાર સંભાળ તો એ જ કરવાનો હોય, એમાં એને ખબર થોડી પૂછવા જવાનું હોય ઘરવાળાના ઘરવાળા અંદર માં કે તમે કેમ છો ને કેમ નથી. અને બે પૂછે તો પૂછવા પૂછવામાં ફેર છે, પોતાને ખબર પૂછીને આઘું રહેવાનું છે ને આને ખબર પૂછીને એની સેવા ચાકરીને દવા દારૂ કરવાની, એટલો ફેર છે પૂછવા પૂછવામાં. એટલે વ્યવહાર એ વ્યવહાર છે. એ ઉપચાર છે, વ્યવહાર છે એ ઉપચાર છે. ઉપચાર એટલે ફોર્માલિટી, ઉપચાર એટલે ફોર્માલિટી. અંદર અંદર ફોર્માલિટી હોય નહી, દૂર હોય ત્યાં ફોર્માલિટી હોય. બહુ આત્મીયજન હોય ને એવી કોઈ ફોર્માલિટી કરે એટલે તરત આપણી વચ્ચે ફોર્માલિટી ન હોય, આપણે બધા એક છે, આપણી વચ્ચે એવો વ્યવહાર ન હોય, એવો વ્યવહાર નિશ્ચય હોય એવું છે. નિશ્ચય અભેદ છે, વ્યવહારમાં ભેદ છે. નિશ્ચય અભેદ છે અને વ્યવહારમાં ભેદ છે. આત્માને જ્ઞાન દર્શન ચારિત્રથી ઓળખાવો તે નિકટવર્તી શિષ્યજનને ઓળખાવા માટે અભેદમાં ભેદ પાડવાની વાત છે. યોગ્યતા નથી એટલે યોગ્યતા, આ યોગ્યતા વાળાને ઓળખાવે છે અને ઓળખાય ત્યારે એનું અભેદ જ્ઞાન એને થાય છે, કેમ કે અનુભવાંશે પ્રતીતિ આવે છે. ઓળખાણ શું છે? પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, એને સંકિતના કારણ રૂપે બીજ જ્ઞાન અથવા બીજું સંકિત કહેવામાં આવે છે. એમાં અનુભવાંશ છે, એકલી થિયરી નથી. ઓળખાણમાં એકલી થિયરી, સેમ્પલથી આખી ચીજને ઓળખી છે. આત્માને ઓળખવો એ અનુભવનું કારણ છે, આત્માને ઓળખવો તે અનુભવનું કારણ છે. ઓળખ્યા વિના કદી અનુભવ ન થાય. કૃપાળુ દેવે તો બે પગથિયા લીધા છે એટલા માટે કે સત્પુરુષને ઓળખે તે જ આત્માને ઓળખે, આત્માને ઓળખે તે જ આત્માનો અનુભવ કરી શકે. સીધો કોઈ આત્માનો અનુભવ કરી શકે એવું બને નહીં, એને પહેલા સત્પુરુષ ઓળખ્યા હોવા જોઈએ. ઓળખે ત્યારે એને પરમેશ્વર બુદ્ધિ આવે, એ વાત તો બસો ચોપનમાં એમને લીધી. પણ એટલી યોગ્યતા પછી આગળ વધીને સ્વરૂપને ઓળખવાની યોગ્યતામાં આવે આવે જીવ, ત્યારે એને નિકટવર્તી શિષ્ય તેમ કીધો છે. એને આ ગાથા કહી છે કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી. મિત્ર બીજાને તો શીખડાવવું પડે કે જો આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર છે, આત્માને રાગ છે,
આ શરીર હાલે ચાલે છે, આત્માને લઈને હાલે ચાલે છે, મળદું ન હાલે ચાલે છે. આત્મસિદ્ધિમાં ગાથા લીધી છે ને, એ બધું જેમ જેમ નીચેનો વ્યવહાર છે દૂરવર્તી પણ બતાવે છે, નજીકનો વ્યવહાર છે સમીપવર્તી પણ બતાવે છે, અને નિશ્ચય ભેદ છે. નિશ્ચયમાં કોઈ ભેદ નથી.
સોનું જે છે તે પર્યાય રૂપે જ મળશે ને, દ્રવ્ય રૂપે તો મળશે જ નહીં.
પર્યાય રૂપે જોવામાં આવે છે, પણ સોનાની પર્યાય સોના વગર ક્યારે હોય? સોનાની પર્યાય સોના વગર ક્યારે હોય? આ એક બોલ પેન છે, આની અવસ્થા જોવામાં આવે છે. આ ચાંદીની બોલ પેન છે. હવે કોઈ એમ કે ચાંદીની બોલ પેન દેખાય છે પણ ચાંદી નથી દેખાતી, એમ કોઈ કહી શકે? કહી શકે એમ કેમ? કે વસ્તુ પર્યાય વિનાની ન હોય ને પર્યાય એકલી વસ્તુ વિનાની ન હોય. દરિયાના મોજા દેખાય છે, પર્યાય છે વસ્તુની, પર્યાય છે વસ્તુ વિના પર્યાય નથી.
પણ પર્યાયની પ્રધાનતાથી વસ્તુનું ગ્રહણ થાય છે. શું છે? પર્યાયની પ્રધાનતાથી વસ્તુનું ગ્રહણ થાય છે. સુગંધ હોય, વજન હોય, પણ તમને સ્વાદ એક રસગુણ નો આવે છે. એક રસગુણ ની પર્યાય ના સ્વાદ થી તમે શું કહેશો? દ્રાક્ષ બહુ સારી ભાઈ આપણે નીકળીમાં. તમે રસગુણ ની પર્યાય બહુ સારી છે એમ નથી કેતા, દ્રાક્ષ બહુ સારી છે એમ કહી દે છો. એટલે તમે શું કરો છો કે એક ગુણ ની કોઈ એક મુખ્ય પર્યાય દ્વારા આખી વસ્તુને ગ્રહણ કરો છો. દૂર થી ચર્ચ દેખાય છે સફેદ, તો સફેદ છે તો ચૂનો તો કલર મારેલો છે જ છે, પણ એનો આકાર અને રંગ જોઈને તમે એમ કહો છો કે મંદિર નું કે ચર્ચ નું શિખર છે. એને જોયું તમે? શું જોયું? તો મંદિર જોયું. ખરેખર મંદિર જોયું તમે? મંદિર નો એક ભાગ ઉપર નો શિખર અને એનો રંગ જોયો છે. છતાં તમે એમ જ્ઞાનમાં લઈ લો છો આખું મંદિર ને જોયું. એ માધ્યમ છે, અવસ્થા છે, એ વસ્તુને ગ્રહણ કરવાનું માધ્યમ છે. એ વિના કોઈ વસ્તુ ગ્રહણ થાય નહીં. એટલે પર્યાય ગૌણ હોવા છતાં પણ હવે મૂળ વાતો પર આવીએ, એનો ભેદ ગૌણ કરવાનો છે. પર્યાય ગૌણ કરવી એનો શું છે? કે પર્યાયનો ભેદ ગૌણ કરવો, પર્યાયનો નાશ કરવો એમનો. કેમ કે એ વગર તો વસ્તુ જણાવવાની જ નથી. દ્રષ્ટિના વિષય પર્યાય વિનાની વસ્તુ લીધી છે, ત્રિકાળી વસ્તુ. શું ત્યારે સુગંધીજીને કોઈ પ્રશ્ન પૂછ્યો છે કે અમને તો પર્યાય દેખાય છે, વસ્તુ દેખાતી નથી, શું કરવું? અમને તો પર્યાય દેખાય, જેમ કે જ્ઞાન છે એ પકડાય છે, દ્રષ્ટાંત ન લીધે છે, પ્રશ્નકારે સિદ્ધાંત લીધો લીધો કે અમને અમારું જ્ઞાન છે ને એ પકડાય છે, પણ આત્મા નથી પકડાતો, એનું શું કરવું? જો જે મુશ્કેલી હતી એ જ રજૂ કરી છે પ્રશ્નકારે. 125 નંબરનો પ્રશ્ન છે, ત્રીજા ભાગમાં જે 642 છે એમાં 125 નંબર. જ્ઞાનની અવસ્થા પકડાય છે પણ જ્ઞાન સ્વરૂપે આખો આત્મા નથી પકડાતું, એનું શું કરવું અમારે? તને મને જવાબ આપ્યો છે બહુ સરસ, કે જે જ્ઞાન તમને પકડાય છે તે જ્ઞાન ની પર્યાય કોઈના આધારે છે કે આધાર વિના અસર લટકે છે ક્યાંય આકાશમાં? તારી જ્ઞાન ની પર્યાય કોના આધારે છે? આત્માના આધારે જ્ઞાન છે. તો એ પર્યાય દ્વારા તું આધારભૂત વસ્તુનું જ્ઞાન કરી લે, એવું જવાબ આપ્યો. ત્યાં પર્યાયનો નિષેધ ન થયો, પર્યાયને સાધન બનાવ્યું છે. પર્યાય ના નિષેધ વાળી ઘણી વાત નથી કરી, ઓળખાવામાં એની જરૂર પડે. ગુરુદેવ ની ભાષા નથી. નિત્ય એવો જે આત્મા, નિત્ય સ્વરૂપી આત્મા, એ અનિત્ય દ્વારા પ્રાપ્ત થાય છે. નિત્ય ને કોણ દેખાડે છે કે અનિત્ય જ નિત્ય ને દેખાડે છે? અને તે વિના નીચે જોયું કોને? પર્યાય વિના દ્રવ્ય ને જોયું કોને? પર્યાય વિના દ્રવ્ય કોને જોયું? માટે અનિત્ય દ્વારા નીચેની પ્રાપ્તિ થાય છે. અને એ વાત લીધી છે દીપચંદજી કાસલીવાલ, ચિદવિલાસમાં લીધી છે. એમનો ચિદવિલાસ નામનો આવો જ નાનો ગ્રંથ છે. કોકર નવરાશે લેસવી, બહુ સૂક્ષ્મ સિદ્ધાંત નો ગ્રંથ. અધ્યાત્મ અને દ્રવ્યાન યોગ ની સૂક્ષ્મતા દીપચંદજી ની કેવી હતી, એટલો સૂક્ષ્મ સિદ્ધાંત નો ગ્રંથ જોવા નથી મળતો. છે આવો અનુભવ પ્રકાશ જેટલો નાનો ગ્રંથ, ટૂંકામાં ઘણું કહેવાની શક્તિ અને ઘણું સૂક્ષ્મ કાયદો છે. સિદ્ધાંતિક રીતે અધ્યાત્મ પણ એટલું છે સૂક્ષ્મ, સિદ્ધાંત પણ દ્રવ્યાન યુગના એટલા જ સૂક્ષ્મ લીધા છે. એમાં એ વાત લીધી છે અનિત્ય દ્વારા અનિત્યની ઓળખાણ થાય છે, અનિત્ય દ્વારા અનિત્યનો અનુભવ થાય છે. અનુભવ એટલે પ્રાપ્તિ, અનિત્ય દ્વારા નિત્યની પ્રાપ્તિ થાય છે.
વસ્તુ સ્વરૂપની નજીક પહોંચવા માટે તો પર્યાય મુખ્યતા લઈ શકાય.
પર્યાય ના સ્થાન માં પર્યાય છે અને પોતપોતાના સ્થાન માં દરેક નું મહત્વ છે. કોર્ટ ની અંદર એક કેસ ચાલે ને, એમાં સાક્ષી ને કઈ લેવા દેવા હોય? આ બનાવ બન્યો ત્યારે ફરાણા ભાઈ ત્યાંથી નીકળ્યા, હેલા જતા હતા, એમણે આ નજરે જોયેલી વાત છે. એને કઈ લેવા દેવા ખરું તો એના કામે નીકળેલા, સાક્ષી બનાવ્યા. અને પ્રાહિત માણસ સાક્ષી હતા એટલે એ વાત સાચી ઠરી. એને તો કઈ સંબંધ નતો, આપણે વાત તો એમ જ બની છે. કેસની અરે સાક્ષીને કાંઈ લેવા દેવા ન હોવા છતાં પણ સાક્ષીને સ્થાનમાં સાક્ષીનું કિંમત કેટલી છે? સાક્ષીના સ્થાનમાં સાક્ષીની કિંમત કેટલી છે? એમ પર્યાયના સ્થાનમાં પર્યાયની કિંમત એટલી જ છે અને દ્રવ્યના સ્થાનમાં દ્રવ્યની કિંમત પણ એટલી જ છે પોતપોતાના સ્થાનમાં. પર્યાય છે ને એ ભલે અનિત્ય રહે પણ એ પરિણમતી ચીજ છે. શું છે? પરિણમતી ચીજ હોવાથી એનું જ્ઞાન થવું સુગમ છે. એક દ્રષ્ટાંત લીધું છે આપણે કે તમારા હાથમાંથી હીરો પડી જાય, હીરો જેની નાની એવી ચીજ છે, તમે જોતા 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 બહુ સારો હીરો છે જોવા ગયા, હાથમાંથી પડી ગયો, પડી ગયો એટલે તમે તરત જ એને ગોતવાના કે બહાર લગાડશો? કોઈ નહીં તો ગોતશો, હાથમાંથી પીડ્યો ને ઘરમાં જ પીડ્યો છે ને ક્યાં જવાનો છે, એવું કોઈ નહીં કરે. હવે તરત જોવા પાછળ એક બીજું સાયન્સ છે, બહુ વિચાર આપણે નથી કરતા પણ બહુ વૈજ્ઞાનિક વાત છે કે એ હીરો જો દડતો હોય તો તરત જ પકડાય તમને, અને દડીને ક્યાંક સ્થિર થઈ ગયો હોય તો જલ્દી ન દેખાય એને. કેમ કે દડવામાં એના અનેક પાસા ઉપર જે લાઈટ બાર ફેંકે છે એ એની સ્થૂળતા પ્રકાશે છે અને તરત નજર પડે, નજરમાં આવે છે. દોડતો હીરો તરત પકડાય, એમ પ્રેમ તો આત્મા તરત પકડાય. પર્યાય ના ગુણ છે, પર્યાય નો એ ગુણ છે પકડવા માટે. બીજો પર્યાય નો ગુણ એવો છે, ગુરુદેવ જગ્યાએ બહુ સરસ કાઢ્યું છે, પરમાગમ સાર માં બે બોલ છે, 514 નંબર અને 546 નંબર. અમે ધર્મની મુખ્યતા કરી છે એ તો લક્ષ કરાવવા માટે, ઓળખાણ કરાવવા માટે અને અવલંબન લેવડાવવા માટે, પણ અનુભવમાં તો પર્યાય જ આવે છે. અનુભવમાં ધર્મ નથી આવતો, સ્વસંવેદન જ્ઞાન નું અને આનંદ તો પર્યાયમાં છે. અને વેદન અપેક્ષાએ અને ગૌણ ન કરાય, અને વેદન અપેક્ષાએ તું ગૌણ કરીશ તો તે નહીં ચાલે, હો એમ લીધું એવી ભાષા આવે છે. અને એ વાત એમને બહુ ઉપસાવી, બહુ ઉપસાવી. છેલ્લો એમની જન્મજયંતિ મલાડમાં ઉજવાણી, 91મી જન્મજયંતિ વૈશાખ સુદ બીજ 91, પછીના કાર્તક મહિને દેહ છૂટી છૂટી ગયો. મલાડ ની અંદર પ્રવચન સાર ને 172 ગાથાના 20 બોલ ચાલ્યા, એમાં 20મો બોલી છે કે પ્રત્યભી જ્ઞાન ના કારણભૂત એવું જે દ્રવ્ય સામાન્ય છે એને નહીં અવલંબતી શુદ્ધ પર્યાય તે આત્મા છે. શુદ્ધ પર્યાય ને જ આત્મા કીધો છે, કે જે દ્રવ્યને સાથે દ્રવ્યથી જુદી રહે છે, એનું તો નિત્ય છે પ્રત્યભી જ્ઞાન નું કારણ કે તેનું તે તેનું તે તેનું તે તેનું તે રહે છે, પર્યાય તેની તે રહેતી નથી. એટલે દ્રવ્યને પ્રત્યભી જ્ઞાન નું કારણ કીધું, એને નહીં આલિંગિત એટલે એનાથી જુદી, એને આલિંગન નથી કર્યું એને. એવી જે શુદ્ધ પર્યાય એટલે સ્વતંત્ર ઉપજેલી શુદ્ધ પર્યાય તે આત્મા છે, એને જ આત્મા કીધું. તો કે એમ કેમ કીધું, દ્રવ્યને તો આત્મા કહેતા આવ્યા છે, પર્યાયને પણ આત્મા કીધું, અહીંયા શું વાત છે? ને એમાં દ્રવ્યને ગૌણ કરાવ્યું કે દ્રવ્યને નહીં આલિંગિત એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. અલિંગ્રહણ છે ને, નહીં આલિંગિત એટલે અલિંગ, એમાંથી અલિંગમાંથી શબ્દ કાઢ્યો છે, અલિંગ્રહણ માંથી અર્થ કાઢ્યો છે, એ અલિંગ્રહણ શબ્દનો અર્થ છે. 20 અર્થ કાઢ્યા છે એક અલિંગ્રહણ શબ્દના અમૃતચંદ્ર આચાર્ય. તો કે એમાં આનંદ છે, એમાં સ્વસંવેદન છે, અને એમાં ભોગવટો છે દ્રવ્યનો. આત્માની જે ગુણ સંપત્તિ છે, અનંત ગુણો છે, એનો ભોગવટો ક્યાં આવે છે? પર્યાયમાં. અને જેટલું ભોગવું એટલું બાપડા બાપનું. શું કે છે, એક માણસ પાસે લાખો કરોડો રૂપિયા હોય, એને વાપર્યા એટલા એના અને બાકીના એના નહીં, બાકીના છોકરાઓના અને વારસદારોના, એને વાપર્યું એટલું એનું. તમે ઘરમાં ગમે એટલી મીઠાઈ ફરી હોય, તમે ખાધી હોય એટલી જ તમારે કામની, બાકીની પડી રહી તે નકામી તમારા માટે. ખરું કે નહી? પૈસા તમે વાપર્યા એટલે તમારા બાકીના પીડ્યા રહી, તમારા નહીં. એમ અનંત ગુણ પીડ્યા છે, એમાં જેટલો ભોગવટો થયો એટલો તમારો, એટલો આત્મા તમારો, બાકીનો તો પીડ્યું રહ્યો એમને, યુઝલેસ છે એમ કેવું છે. એવી બધી ઘણી જાતની વાતો શાસ્ત્રમાં આવે. પોતપોતાના સ્થાનમાં દ્રવ્યની પણ કિંમત છે, ગુણની પણ કિંમત છે, અને પર્યાયની પણ કિંમત છે. પોતાના સ્થાનમાં એની કિંમત છે, પણ અવલંબનનો વિષય દ્રવ્ય હોવાથી અને અવલંબનનો વિષય પર્યાય નહીં હોવાથી એના ઉપર વજન દેવામાં આવતું નથી પ્રાય. પણ વેદનની અપેક્ષા હોય ત્યાં દ્રવ્યને ગૌણ કરીને પર્યાયને મુખ્ય કરે,
પર્યાય દ્વારા જ દેખાય. કોઈ બીજો
દ્રવ્ય પર્યાયમાં વ્યક્ત થાય છે, દ્રવ્ય દ્રવ્યમાં અવ્યક્ત છે અને પર્યાયમાં તે વ્યક્ત થાય છે, એમ છે ખરેખર. ગુણ ગુણ રૂપે છે, પણ પર્યાયમાં ગુણ વ્યક્ત થાય છે. જ્ઞાનની શક્તિ આત્મામાં છે, પણ ઉપયોગમાં એ વ્યક્ત થાય છે. જ્ઞાનના શક્તિ છે આત્મામાં, એ તો કેમ ખબર પડે? જો એની વ્યક્તિ ન થાય તો શક્તિની ખબર ન પડે. માટે જે વ્યક્ત પર્યાય છે એની પણ એના સ્થાનમાં કિંમત છે ને છે, એમ લેવું. એટલે તો કહ્યું ને છઠ્ઠી ગાથામાં ભાવાત્મા કે જીન્મ તો સ્યાદવાદ રૂપ છે, જીન્મ તો સ્યાદવાદ રૂપ છે. જ્યાં જેટલું સમજવા યોગ્ય હોય એ બધું સમજવું જોઈએ. ત્યારે કોઈ કે આવી માથાફોડમાં અમારે હું કરવા ઉતરો, સંસારમાં અત્યારે માથાફોડ આથી વધારે છે. સંસારમાં માથાફોડ એથી ઘણી છે. એક રોટલી સાદી ખાવી હોય તો ઘઉં લાવવા જોઈએ, વીણેલા લાવો તો તપાસી લેવા જોઈએ કે બરાબર વીણેલા છે કે હજી કાંકરા રહી ગયા છે, પછી એને દલાવવા પડે. એ રોટલી સુધીનો પ્રોસેસ એ કઈ માથાકૂટ નથી? કેટલી પ્રેક્ટિસ કર્યા પછી તો રોટલી આવડે, નહીતર બગડે. એ ગમે કરી શકે, આપણને કહે છે આપણું કામ નહીં એમ કહેવું પડે. 10-12 વર્ષની છોકરી બસ તમને આવડા મોટા થયા રોટલી નથી આવડતી એમ કે નથી આવડતી હાથમાં. દરેક વાતમાં માથાફૂટ તો ઘણી છે સંસારમાં. એટલે આ બજારમાં જાય છે ને રડવા કમાવા, તે માથાફૂટ કર્યા વગર કમાણી થઈ જાય છે. કઈ હાથ પડે 56 જણા અરે ભેજામારી કરવી પડે કેટલે. અને કઈક જાતના કઈક ચિત્ર વિચિત્ર માણસો હાલ આવે, આવે કે ન આવે, માથાફોડ વગર કોઈ કામ થાય છે? પણ ત્યાં તો શું છે, જરૂરિયાત લાગી છે. જરૂરત લાગી છે એટલે બધું ગૌણ કરીને પોતાની જરૂરિયાતને મેળવે છે. એમ અહીંયા જરૂરિયાત લાગે તો આ કોઈ વાતો માથાફોડ લાગે નહીં, ને નહીં માથાફોડ લાગે એવું. કારણ કે બધા પડખા સાધનાને બળવાન બનાવે છે. આ બધા પડખા સાધનાને બળવાન બનાવે છે. મહાપુરુષોએ શાસ્ત્રો લખ્યા છે, પણ મંગલમ ગૌતમો ગણી, મંગલમ મુકુંદ કુંદારીઓ, એને જે માંગલિક મુકમમાં એને નામ લીધા છે, એમણે જે આ શ્રુત દ્રવશ્રુતની રચના કરી છે, એનું માંગલિકમાં બહુમાન કરીએ છીએ. શું કરવા? ખાલી મફતની વાત છે? એમના અનુભવો એમણે શાસ્ત્રોમાં ભેર્યા અને એ અનુભવ જ્ઞાનને મજબૂત કરવા માટે છે. અનુભવ જ્ઞાનને મજબૂત કરવા માટે છે.
અનુભવ જ્ઞાન માટે શાસ્ત્ર જ્ઞાનની બહુ જરૂર નથી, એવી હકીકત જ કરી.
એટલે હા, એવું છે, જરૂર નથી. એટલે જો અનુભવ થઈ જાય તો, પણ અનુભવ ન થાય તો અનુભવની વાતો તો શાસ્ત્ર સિવાય તો ક્યાંય છે નહીં. કા જીવંત આગમ એવા સત્પુરુષ હોય અને કા શાસ્ત્ર જોઈએ, બે માંથી એક તો જોઈએ. શાસ્ત્રની ગૌણતા અપેક્ષાએ છે. બાકી તો દેવગુરુને શાસ્ત્ર પૂજનીય છે, એમ ભગવાનની પૂજા કરવામાં આવે છે, એમ શ્રુતને શાસ્ત્રની પૂજા કરવામાં આવે છે, પૂજનીય છે વસ્તુ. તો ગોખણપટ્ટી માટે એનો નિષેધ કર્યો છે, અને કલ્પના કરવા માટે એનો નિષેધ કર્યો છે, કેમ કે થિયરેટિકલ નોલેજ છે, એટલે કલ્પના કરવા માટે એનો નિષેધ કર્યો છે. પણ એમાં અનુભવ જ્ઞાન છે. શાસ્ત્ર ઉપમા એવી રીતે આપવામાં આવે છે કે આ જે આચાર્યોના શાસ્ત્રો છે એ રત્નોનો ભંડાર છે.
રત્નો નો ભંડાર છે, અને એ ભંડાર રત્નો ભરી ભરી ને આપણા માટે આચાર્યો મૂકી ગયા. બહુ કિંમતી ચીજ છે. એટલે એને જેમ તેમ ઘરમાં રખાય પણ નહીં. જેમ તમારા કિંમતી કપડા સરખી રીતે રાખો કબાટ ની અંદર, તમારા કિંમતી દાગીના એની દાગીનાની બોક્સમાં સરખી રીતે રાખો, અને લોક એન્ડ કીમાં સેફ રાખો. એના કરતા વધારે કિંમતી ચીજ છે. બહુમાન આવવું જોઈએ. તોય બહુમાન આવે તો એમાંથી જ્ઞાન ચડે, બહુમાન ન હોય તો એમાંથી જ્ઞાન ન ચડે. શાસ્ત્ર ભક્તિ લીધી છે એટલા માટે. એમાં એ રીતે ઘટાવવું છે કે આરાધના છે એ મુખ્ય વસ્તુ છે. આખરમાં તો જેટલું આરાધન થાય, એ આરાધન થવામાં શું છે કે અંદરથી જ્ઞાન તો અંદરથી આવે છે. જ્ઞાન કઈ શાસ્ત્રમાંથી તો આવતું નથી, પણ અંદરથી જ્ઞાન આવે છે અને શાસ્ત્ર કોઈને નિમિત્ત પડે છે. કોઈને એ નિમિત્ત નથી હોતું, પણ જ્ઞાન તો બેને અંદરથી આવે છે. નિમિત્તને નિમિત્તના સ્થાનમાં વેલ્યુ કરવામાં આવે છે. ન હોય તો કઈ વિભૂતિ મુનિને નહોતું તો કઈ જ્ઞાન અટક્યું એવું નથી, બનતું જ્ઞાન અટકતું નથી એનાથી કઈ. કેમ કે જ્ઞાન જ્ઞાનના ભંડારમાંથી આવે છે, આત્મામાંથી. આ દ્રવ્ય જ્ઞાનનો ભંડાર છે, ઓલો આ ભાવ જ્ઞાનનો ભંડાર છે. આત્મા આત્મા છે, ભાવ જ્ઞાનનો ભંડાર છે, આ દ્રવ્ય જ્ઞાનનો ભંડાર છે. શિવભૂતિ મુનિના દ્રષ્ટાંતે એમ લેવું છે કે તારો ક્ષોભસમ ન હોય તો, તારામાં ક્ષોભસમ ન હોય, યાદ શક્તિ ન હોય, સમજવાની શક્તિ ન હોય, તો ક્ષોભસમ વધારવા ઉપર નહીં જતો, આરાધના ને સાધવા ઉપર જજે. આટલો વ્યૂ પોઈન્ટ એની અંદર છે, દ્રષ્ટિકોણ છે આટલો. પણ ક્ષોભસમ હોય તો સામાન્ય કરતા વિશેષ જ્ઞાન બળવાન છે, સામાન્ય જ્ઞાન કરતા વિશેષ જ્ઞાન બળવાન છે. એ પણ શાસ્ત્ર વચન છે. તો ચારે પડખાથી બળ મળે છે. ગુરુદેવ કોઈ વિના કોઈ દિવસ શાસ્ત્ર સામે રાખ્યા વિના વ્યાખ્યાન નતા કરતા કદી પણ. સામે શાસ્ત્ર રાખે છે એમને કોઈ નેતા ભાષણ કરે એવી રીતે માઇક ઉપર સીધું ભાષણ નતા કરતા. એટલા મહાન હતા પોતે, યુગ પુરુષ જેવા પુરુષ હતા, પણ એ મર્યાદા રાખતા હતા. એમ એમની પ્રગટ ચર્યાથી આચરણથી શાસ્ત્ર સામે રાખીને સ્વાધ્યાય કરવો, અમારે એ પદ્ધતિ છે. વર્ષોથી સ્વાધ્યાય કરે છે, શાસ્ત્ર વગર કોઈ શાસ્ત્ર સ્વાધ્યાય નહીં. ચર્તા ગમે એટલી કરો, શાસ્ત્ર સ્વાધ્યાય કરવો એટલે શાસ્ત્ર સામે રાખવા. અને બધા તમારા પડખા ઉપર, બધા સબ્જેક્ટ ઉપર શાસ્ત્રો અવેલેબલ છે, પ્રયોજનભૂત વસ્તુ તમે સિલેક્ટ કરો, એમાં વાંધો નથી. પણ શાસ્ત્ર જોઈએ, એમાં પણ ઘણા કારણો, ઊંડા કારણો છે. બધા વિષયાંતર થઈ જાય, ખબર જ ન પડે, પોતાને બોલનારને ખબર ન પડે ક્યાં હું રાયલો જાઉં છું. ઉઠનારને કારણે અનેક તર્ક ઉઠે, વિષયાંતર કરી નાખે. શાસ્ત્રમાં તો અડીને ચાલવાના છે, જે મુદ્દા ઉપર વિચારણા વિશેષ ચાલતી હોય એ અડીને વાત છે. પછી વિસ્તાર ગમે એટલો કરે, પણ મૂળ વાતને અડીને. એટલે એનું તલસ્પર્શી જ્ઞાન થાય. મિત્ર ક્યાંય ને ક્યાંય ઉપયોગ વિડા જ કરે, ઘડી કઈક વાત કરે, પછી ઘડી કઈક વાત કરે, ઘડી કઈક વાત કરે, મોં માથું હાથમાં આવે ને.
શાસ્ત્ર સામે હોય તો પોઈન્ટ ટુ પોઈન્ટ.
હવે આચાર્ય રજનીશ ને સાંભળવા કીધો, હું કોઈ પૂછું તમને કેમ લાગ્યું, મેં કીધું એનું મોં માથું હાથમાં નથી આવતું, એ જે કહેવા માંગે છે એનું મોં માથું હાથમાં નથી આવતું. કેમ કે એનો વિષય જળવાય જ નહીં, ટુ ધી પોઈન્ટ, કોઈ વાત જાળવી ના શકે. એવી વાત છે. એટલે તો ક્લાસમેન ઓરેટર વક્તા, એટલે એટલી બધી ફાઇન ઓરેટરી. હું તો પ્રોફેસર હતા એમાંથી, આ પછી આ ધાર્મિક વક્તા છે, પણ ઓરેટરી તો બહુ સારી. પણ વિષય કોઈ પણ હાથમાં લઈએ તો એનું મોં માથું કાંઈ તમને હાથમાં ન આવે. એવી રીતે જ્ઞાનીનો સ્વાધ્યાય નથી ચાલતો. વિશેષ બીજું સાતમ જ્ઞાતા માં કરો છો, ઘણી વાતો છે.